તારીખ 19/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 અને 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 173.
છોકરો ખરેખર સારો બધી રીતે કામમાં, એજ્યુકેશનમાં, ધંધામાં, વેપારમાં બધું સંભાળેલું છોકરાએ, વિનયમાં, વિવેકમાં બધી રીતે છોકરો સારો લાગે. પણ આવો સરસ મારે છોકરો છે એની ઉપાધિ કેટલી થાય, એ તો એ જીવને અશાંતિનું પરિણામ આવે ત્યારે ખબર પડે. શું એવી જ રીતે એક જ ચીજ કે જેટલી અનુકૂળતા એટલી જ તીવ્ર કર્મબંધનની પરિસ્થિતિ થાય છે. મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી સાતમી નરકે શું કરવા જાય છે? કેમ કે એટલો તીવ્ર રસ વેદે છે, જેટલા એને ભોગ ભોગના સાધનો છે એ એવા સંસારમાં કોઈને નથી, એટલી હદે છે. અને એમ એ સાધનો પ્રત્યેનો એનો જે રસ છે, એ સંયોગો પ્રત્યેનો જે રસ છે, એ રસની માત્રા એટલી બધી તીવ્ર થાય છે અને એને કારણે એને જે કર્મબંધન થાય છે.
બહુ
સે એસે કેસ દેખે કરીબ 60 સે આગે જાતા હૈ આદમી તો આપ સમજો કે એ આયુષ્ય કે ઉત્તરાર્ધ મેં ચલા ગયા. પિછલી અવસ્થા જો હૈ ઉસ અવસ્થા મેં ક્યા હોતા હૈ કે ઉસ અવસ્થા મેં જો ભી સારે જીવન પર્યંત જો અનુકૂળતા એ પ્રાપ્ત હતી ગઈ. કોઈ આદમી કો એસા રહેતા કે શરૂ મેં તો ઇતના સંપન્નતા નહીં હોય, દારિદ્ર અવસ્થા હોય, બહુ કમજોર અવસ્થા હોય, ફિર ઉસકો ક્યા હૈ કે હરેક કાર્ય મેં સફળતા મિલતી રહે, સફળતા મિલતી રહે, ઉસકા રસ ભી બઢતા રહે. જૈસે જૈસે વો સફળતા મિલતી રહે વો એસા હી માને કે મેરી બુદ્ધિ સે, મેરા ચાતુર્ય સે, મેરી કુશલતા સે મુજે સબ પ્રાપ્તિ હુઈ. તો એ રસ ઇતના ઇતના બેરોજર દ્રઢ હો જાતા હૈ. 60-70 વર્ષે પહોંચે ત્યારે તો એ ફૂલ બહારમાં એને અનુકૂળતા પહોંચી ગઈ હોય. કર્મનો ઉદય એ પ્રકારે હોય, એનો ક્ષોભસમ એને નિમિત્ત હોય, બાકી તો ક્ષોભસમ મારા ઘણા ઠેબા ખાય છે. પણ એને કોઈ એવો પ્રકાર હોય, એ સ્થિતિ એ જ્યારે પૂરેપૂરી અનુકૂળતાઓ બધી બાજુની હોય એ વખતે એના ચિત્તની અશાંતિ જુઓ. કાંઈ એને પૂછો શું છે, કાંઈ નથી પણ ચેન નથી પડતો, શો વાત, એક વાત છે. બીજું કાંઈ નથી, કાંઈ વાંધો નથી, હમણાં તો શરીરમાં રોગે નથી, તો બે તે સારી રહીએ છે, બધું ધંધો વેપાર બધું સારું ચાલે છે, છોકરાઓ બધા સંભાળ્યું, ભાઈઓએ બધું સંભાળ્યું, બધું સારું છે, મને ચેન નથી પડતો. આવા કેસ તો મેં કેટલાય જોયા છે. વો લોગ નહીં સમજ પાતે, વો તો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સે અપન લોગ સમજ સકતે હૈ કે એસા ક્યું હુઆ, એસા હોને કા યે કારણ હૈ. ઉસમે જો રસ લિયા હૈ, જો ઉપાધિ ઉસને ગ્રહણ કર લી હૈ, વો ઉપાધિ તો છોડ નહીં સકતા. યે ચીજ મેરો મુજે બહોત અચ્છી હૈ, इसका जो रस है ये मुझे बहुत अच्छी लगती है, इसका जो रस है वो जीव की शांति का प्राण को मारता है, शांति का खून यहाँ से होता है. वो विज्ञान जानते नहीं, शांति अशांति तो विज्ञान शू ये तो खबर नहीं, इतना मटे अनुकूलता पाचल दौड़ मूके से शांति खून क्या था. એ વખતે તો શાંતિનું ખૂન થાય છે, પણ એ અશાંતિ જે ઊભી થઈ એને છોડવામાં કેટલો પુરુષાર્થ જોશે એનો અંદાજ નથી. જે ઉપાધિથી જે અશાંતિ ઊભી કરી એને છોડવામાં શું થશે એની એને ખબર નથી, એને શું કરશે ત્યારે છોડશે એ જો ખબર હોય તો ભૂલથી અશાંતિનો રસ્તો પણ પકડે, એવી ખરાબ પરિસ્થિતિ છે.
અને આ જે રસ છે એ નિરંતરતાનું કારણ થયું,
રસ છે એનું પરિણામ છે, બધી શક્તિ પરિણામની રસમાં જ છે. બાકી તો ખોખું છે પરિણામ, જે એનો કસ છે એ બધો રસમાં જ છે. જેટલો રસ વેદ્યો એટલી શક્તિએ કામ કર્યું, પછી ઊંધી હોય કે સૌ. મેરા શરીર બહુ ઠીક હૈ યે ભી એક ઉપાધિ હૈ, પણ મેરા શરીર કમજોર હો ગયા વો ભી એક ઉપાધિ હૈ, દોનો ઉપાધિ ઉપાધિ હૈ. વસ્તુ તો નહીં ઉપાધિ, એસી બાત.
મેરા શરીર ઠીક હૈ યે રસ ચઢ્યા, મેરા શરીર ઠીક હૈ ઇસકા રસ ચઢ્યા, મેરા શરીર ઠીક નહીં રહેતા હૈ ઇસકા રસ ચઢ્યા.
દોનો એક હી બાત હૈ, જાતિ તો એક હી એક હૈ, જાતિ મેં ફરક નહીં, એક જાતિ.
ઠીક ભી ખરાબ હોય ઠીક ભી ખરાબ ભી કરે ગયા હોય, ઠીક ભી ખરાબ હોય ઠીક ભી ખરાબ તો ભી કરે ગયા હોય,
દોનો સે ભિન્ન હો જાય. મૂળ શરીર નથી, શું વાત આવે, 927 વાંચો ફરીને આવે. મૂળ શરીર નથી, ઠીક ઠીક ની ક્યાં વાત રહી, મૂળ શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છે. છેલ્લો પેરેગ્રાફ 927 તેમ નિત્ય શાશ્વત છું, આ વેદના માત્ર પૂર્વ કર્મને છે પણ મારું સ્વરૂપ નાશ કારણ કરવાને તે સમર્થ નથી, તેથી ખેદ કર્તવ્ય નથી, તેમ તેનો રસ પણ લેવા જેવો નથી. બે વાત છે, અહીંયા શું કહે છે કે દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, ત્યારે પણ વસ્તુતાએ તો ત્યાં પણ અંતરદાહ ભળ્યા જ કરતો હોય છે. વસ્તુતાએ તો ત્યાં પણ અંતરદાહ મળતો જ હોય છે. કિસાનો ઉદાહ છે આ બેચેનીનો, અસુખપણાનો, ક્યાંય એને સુખ લાગતું નથી, પરિણામની અંદર આકુરતા 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 ચાલ્યા જ કરતી હોય છે. બાપમાં બધું ઠીક લાગે બીજાને, એને એમ લાગે કઈ પ્રોબ્લેમ નથી, પણ અંદરમાં એ પ્રોબ્લેમ નથી, એ જ એનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ થાય જ છે, પણ મોત નથી પ્રોબ્લેમ, એ પણ પ્રોબ્લેમ જ થાય છે, કેમ કે મને પ્રોબ્લેમ નથી. આ મુસીબત છે, એટલે અંતરદા બેરા જ કરતો હોય છે. રોજ છાપા મેં તો મરણ નોંધાતી હૈ, મૃત્યુ નોંધાતી હૈ, ઉસકો જાના નહીં હૈ, ઉનકો અનુકૂળતા ઇતની અચ્છી હો ગઈ હૈ કે બસ મેં તો શાશ્વત યહી રહે જાઉં, યે ઇનકા અભિપ્રાય હૈ, એસી ભાવના હૈ. પણ એ ભાવના મેં કભી ભી એક સાથ છૂટને કા અવસર આ જાયગા, એ વાત તો પ્રત્યક્ષ દેખને મેં આતી, તો ઇસકા ભય ઉસકો લાગતા હૈ, ઇસકા ભય ઉસકો લાગતા હૈ, બહુત લગતા હૈ. તો વર્તમાન અનુકૂળતા કે સાતા વેદને કે બદલ વો ભય ભય કે વેદના કો વેદના હૈ, કભી ક્યા હોગા તો હુઆ ભી ઇસકા એસા હી. મણિભાઈ ઉસકા નામ થા, મણિલાલ દુર્લભજી, મણિભાઈ એમ નામ, મણિલાલ દુર્લભજી ત્યાં નામ છે, મહાવીરજી વિદ્યાલય ઉપર. એના ભાઈનો દીકરો અમેરિકાથી આવતો હતો, તો બે ભાઈઓ એને એના ભાઈ બંને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા. એરપોર્ટથી પાછા આવતા હતા, એમાં વાંદરા જંકશન ઉપર પેલો હાઈવેનો છે, ત્યાંથી ટર્ન લેતા હતા, ગાડી હાવ સ્લો કરેલી, કેમ કે ટર્ન લેવામાં તો ગાડી સ્લો કરવી પડે. પાછળ જે વીપી રોડ છે ત્યાંથી એક માર માર ટેક્સી આવતી હતી, તો કોઈ પાછળ પોલીસ પડી હશે, ટેક્સી હશે ને એની પાછળ પોલીસ પડી હશે, તો ભાગતો માણસ હતો ટેક્સી, અને ટર્ન લેવાનું ઓલાને અહીંયાથી પસાર થવો, સીધો ઉડાડી દીધા, એક્સિડન્ટ ઓછી એક્સિડન્ટ નહીં એક વાર એક્સિડન્ટ જ થઈ જાય.
પાંચ ફી ભરી ગયા
ત્યાં નહીં ભર્યા, મને હોસ્પિટલાઇઝ કર્યા હતા, ઓપરેશન કર્યા હતા. ઓપરેશનમાં કંઈક ઠીક પણ થયું હતું, પણ પછી હોસ્પિટલમાં હોસ્પિટલમાં થોડા દિવસમાં ચાલી ગયા હતા. પણ કારણ એ છે ને, ઓપરેશનમાં કંઈ પહેલાં મેરા નહીં એટલે ઓપરેશન સક્સેસ ગયું એમ કહીને, પણ બ્રેનમાં ઓપરેશન હશે ત્યાં સ્મૂળ ગયું હોય શું થયું, માથામાં અહીં દાવો થયો. કહેવાનો મતલબ શું છે કે એને ભય તો નિયમથી હોય છે, કેમ કે શાશ્વત એવું જે આત્મતત્વ એની પ્રતીતિ ન આવે કે હું શાશ્વત છું એવો વિશ્વાસ અંતરમાં જામેલો ન હોય તો એને જે અનિત્યતાનો ભય છે એ તો કાળજામાં ઉંદર બેઠો બેઠો કાળજું કાપતો હોય ને રોજ, એવી વેદના હોય છે. એ વેદનામાંથી છૂટી નથી શકતો, અંતરદા તો ચાલુ જ હોય છે. આ તો નાનીઓએ જે વાત કરી છે એ તો એકદમ સંસારી જીવની નાળ પકડીને રોગનો બતાવ્યો છે કે કેવું પરિસ્થિતિ છે.
દેવગતિમાં જ્યારે અંતરદાની વાત કરે છે જ્ઞાની,
અહીં તો કાંઈ નથી સંપત્તિ. દેવગતિમાંથી વધારે અંતરદા છે, અહીંથી શુભકર્મના ફળમાં દેવગતિમાં જાય છે. અને એમાંય છેલ્લા છ મહિને એને તો ખબર પડે છે, જેમ અહીંયા કેન્સર થાય એને ખબર પડી જાય કે હવે નહીં જીવે, એમ એને છેલ્લા છ મહિનામાં વગર રોગે ખબર પડી જાય છે. એ છ મહિના એ જે પસાર કરે છે એકંદરી મચાવેલા જાય છે, એટલા પરિણામ બગાડે છે એકંદરી મચાવેલા, એવી ખરાબ પરિસ્થિતિ. દેવમાં સમ્યક દ્રષ્ટિ દેવ છે અને મિથ્યા દ્રષ્ટિ દેવ છે. સમ્યક દ્રષ્ટિ દેવને ખબર પડે છે છ મહિના પહેલાં કે હવે અહીંયા છ મહિના જ રહેવાનું છે. મિથ્યા દ્રષ્ટિ દેવને ખબર પડે છે કે હવે મારા છ જ મહિના છે. મિથ્યા દ્રષ્ટિ જુરી જુરી જ મળે છે એને, જે છ મહિના કાઢવા એ તો એને માનો કે ફાંસી લટકાડ્યો હોય ને જે રીતે એના પરિણામ બગડે એવી જ રીતે છ મહિના સુધી પરિણામ બગાડે છે. ત્યારે સમ્યક દ્રષ્ટિના પરિણામ એ પોતે ખુશી થાય છે, આ જેટલો દુઃખી થાય છે એટલું ને ખુશી થાય છે, રાજી થાય છે. હું મનુષ્ય ભાવમાં જઈશ, મારી આરાધનાનો કરવાનો મારો સમય નજીક આવી ગયો, મારી આરાધનામાં આગળ વધવાનો મારો સમય નજીક આવ્યો છે. બુદ્ધિ જ્ઞાનથી જોવે છે હું ક્યાં જઈશ, અને પેલા બુદ્ધિ જ્ઞાનથી જોવે છે હું ક્યાં જઈશ. પેલાને દેખાય છે કે મારી આ ખરાબ હાલત છે, મારી હાલત કેટલી ખરાબ છે એ એને એડવાન્સમાં દેખાય છે, એટલે એનો ત્રાસ જોઈ ન શકાય એટલો ત્રાસ થાય છે. ત્યારે પેલાને ખ્યાલ છે કે હું મનુષ્ય થઈશ, મારી આરાધનામાં વિકાસ પામીશ, મારી સર્વશ્રેષ્ઠતામાં હું આગળ વધી જઈશ, અહીંની લપમાંથી છૂટીશ. દેવને યોગ્ય જે કાંઈ અનુકૂળતાઓ છે એ બધી માથાકૂટમાંથી છૂટી જઈશ. એટલે તો દેવાનું પ્રિય કહે છે, મનુષ્યને દેવાનું પ્રિય ગતિ કહે છે, દેવોને પણ અનુપ્રિય ગતિ છે. ક્યાં દેવોને? સમ્યક દ્રષ્ટિ દેવોને એની અનુપ્રિય એવો મનુષ્ય ભાવ છે.
રસ
બહુત લિયા હૈ જો ભી ઇનકે સંયોગ હૈ ઇસમે બહુત રસ લિયા હૈ ઓર ઇનસે જો અધિક પુણ્યવાન હૈ ઉસકી ઈર્ષા ભી ઉતની જલન, વો જલન ભી બહોત હુઈ હૈ ઉસકો, ઇસલિયે ભી વો દુખી હુઆ હૈ. એસે ભી બાત મેને ઉપાધિક ભાવ મેં સુખ કહાં છે. જો ભી જીવ કો સંયોગ હોય ચાહે મનુષ્ય કા ચાહે દેવગતિ કા, ઉપાધિક ભાવ મેં ઉપાધિ હૈ, ઉપાધિ તો સ્વયં આકુલતા રૂપ હૈ, ઉસમે સુખ કહાં, શાંતિ કહાં, એકાંત દુઃખ. એટલે બહારમાં કંઈક સાતાનો અધિક અનુભવ જણાતો હોય છે તો પણ વસ્તુતા એ ત્યાં અંતરદા બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, એટલે કે તીર્થંકરની દિવ્ય ધ્વનિ સંપૂર્ણ જ્ઞાની તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં પણ જીવને જે છેલ્લી હદની અશાતા થાય છે એ અશાતાનું વર્ણન કરવા સમર્થ નથી. નિગોદના નારકીના જીવોને કહી શકાતા નથી. થોડા દર્શાવાય છે થોડા શબ્દોમાં, પણ ખરેખર પૂરેપૂરા કહી શકવાનો વચન યોગ નથી, વાણીમાં સામર્થ્ય નથી. તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, આ જીવે અનંતવાર ભોગવી છે, એવી અનંત અશાતા પણ આ જીવે ભોગવી છે. અને જો હજુ તેના કારણનો નાશ કરવામાં ન આવે, એવી અશાતામાં પડે, એવા કર્મ બંધાય એ રૂપ ભાવ તે કારણ છે, એનો નાશ કરવામાં ન આવે એટલે એવા માઠા ભાવોનો નાશ કરવામાં ન આવે તો હજી પણ ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એ સારી રીતે નક્કી થયેલી વાત છે. એનું કારણ શું છે? જીવ પ્રાય અધોગતિમાં જાય છે. આ ચકલા અને કબૂતર તો ભોળા પ્રાણી દેખાય છે ને, કાગડા અને બીજા પ્રાણીઓ કરતા એવા ભોળા પ્રાણી દેખાય છે. જીવ જીવાતને ખાય, એર પડી હોય તો ચટી ઉપાડી જાય ઘરમાં, અનાજમાં એર ને જીવાત જો પાકળ ચાલી ગઈ હોય ચકલા વિના ઉપાડી જાય, કબૂતર ખાઈ જાય, કબૂતર પણ નાના જીવ જીવાત ખાય છે, હાવ ભોળા પ્રાણી. પણ એ પોતે વિવેક ચૂકીને તિરંજ ગતિમાં ગયા છે. તિરંજ ગતિમાં વિવેક નથી કે આનાથી હવે શું થાય, આમ કરું તો મને શું થાય, એને ખબર નથી. એને સામે એ તારું ખરાબ છે સૌથી બનાવે. એ રીતે અધોગતિમાં જતા એવા અજાણપણે પરિણામ થાય કે ઉત્તરો ઉત્તર અધોગતિમાં જીવ ચાલ્યો જાય છે. એટલે એવી એવી અશાતા ભોગવવી પડે એ સુનિશ્ચિત છે એમ જાણીને વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા, અંતરદાહરૂપ શાતા કેવી શાતા, બારમાં લોકો એને સુખી જોવે છે તો કે નહીં, અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યંતર સંકલેશકની રૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. વિચારવાન પુરુષોને એમ છે આનો રસ્તો કાઢવો જોઈએ. અનુકૂળતામાં પણ દુઃખી થવાનું અને પ્રતિકૂળતામાં દુઃખી થવાનું, આનો કંઈક રસ્તો કાઢવો જોઈએ. આ એકલો એકાંતે બસ જગતમાં દુઃખિત થવાનું, સંસારમાં બસ દુઃખિત થયા કરવાનું, અનુકૂળતા આવે તો દુઃખી થવાનો રસ્તો, પ્રતિકૂળતામાં તો પ્રત્યક્ષ દુઃખ પણ જોયા છે પણ અનુકૂળતામાં દુઃખી થવાનું, આનો કંઈક રસ્તો કાઢવો જોઈએ. એ રસ્તો માર્ગ ગવેષવા તત્પર થયા અને તે માર્ગ ગવેષી શોધી કાઢ્યો, એમણે પ્રતીત કરી અને વિશ્વાસ આવ્યો શોધ્યો ત્યારે, અને તેને યથાયોગ્યપણે આરાધીને એને શોધ્યો માર્ગને, વિશ્વાસ કર્યો અને આરાધના કરી, આરાધીને અવ્યાબાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં તે લીન થયા. એ જે વિચારવાનો પુરુષો છે એ અવ્યાબાદ અને અનંત સુખ સ્વરૂપ એવા આત્મામાં લીન થયા, એમાં ડૂબ્યા. સહજ શુદ્ધ સ્વભાવ છે તે અનંત સુખમય, એવું જે પોતાનું પરમપદ છે એ પરમપદની અંદર લીન થયા. આ એમને રસ્તો શોધી કાઢ્યો, એની પ્રતીત કરી અને એની આરાધના કરી દીધી. હવેનો પેરેગ્રાફ પણ બહુ સરસ બોલો છે કે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનું મૂળ કારણોને ગવેષતા એવા, મૂળમાં જવા માંગે મૂળ કારણને કે ભાઈ આ છે શું, સાતા અસાતાનું ચક્કર મળતું નથી એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી. જો લોકો જે અસાતામાં દુઃખી થાય છે એ અસાતામાં એ લોકોને દુઃખ નહોતું થતું, એ એક વિલક્ષણ વાત છે, જુદી આખા જગતથી જુદી વાત છે. કે સાતા કરતાં અસાતાનો ઉદય સંપ્રાપ્ત થઈ અને તેમાં પણ તીવ્ર અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતો, આત્માને વિશે વધારે જાગૃતિમાં આવતા, જાગૃતિમાં આવતા ને ઉલ્લાસ પામતો, મૃત્યુ મહોત્સવ ગયો. સ્વામી સમુદ્રાચાર્ય રત્નકરણ શ્રાવક આચાર્યમાં એમ કહે છે કે મૃત્યુ નજીક આવ્યું એનો ખ્યાલ આવ્યો તો કે આ તો મહોત્સવનો આ કારણે તો વધારેમાં વધારે પુરુષાર્થ થશે મારો, બસ હું આને જ રાહ જોતો. ઉલ્લાસ પામે છે, જેમ કોઈ ઉલ્લાસિત પરિણામે રાહ જોતા હોય ચિંતા આવી જાય તો ઉલ્લાસ થાય, એમ એવું ઉલ્લાસિત પરિણામ છે, વિશેષ જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. આ એક સો આનંદ આશ્ચર્યકારક વૃત્તિ છે મહાન પુરુષોની, કે જેમાં બીજા જેવો દુઃખી થઈ જાય છે તે કાળે તેઓ વિશેષ જાગૃત થઈ ઉલ્લાસ પામીને અધિક કલ્યાણ કરી દે છે. એ વખતે જે નિર્જરા કરે છે એ ઘણા લાંબા કાળે નિર્જરા ન કરે એ બહુ અલ્પકાળમાં કરી દે છે. આખા કૃપાળુદેવના જીવનમાંથી કોઈ વિશેષ મુદ્દો ઉપસીને બહાર આવતો હોય તો આ છે. એક જગ્યાએ પોતે એમ કહે છે 26મા વર્ષમાં કે ત્યાગ કરવો હોય તો હમણાં છોડીને ચાલી નીકળીએ. આ દુકાન ધંધો વેપારને કુટુંબ એનો ત્યાગ કરવો હોય તો હમણાં છોડીને ચાલી નીકળીએ અને અમને કાંઈ અસર ન થાય. છતાં એ બધામાં વચ્ચે રહીને જે આરાધના કરી છે એમના પોતે એ અમને જબરજસ્ત નિર્દરા કરી છે. કે નહીં, જ્યારે ઉદય એમ દેખાય છે કે આ પરિસ્થિતિ હમણાં માટે એવું નથી ને મારા જ ગુરુને નિબંધન કરેલા કર્મનો ઉદય આવે છે, તો હવે એ જ ઉદયને ભોગવતી વખતે એટલી બધી નિર્જરામાં પોતે આવે છે કે નિવૃત્તિમાં એટલી નિજરા ન લઈ શકે એટલી પ્રવૃત્તિમાં નિર્જરા કરી જાય છે પોતે. આ એક એમના અંતરંગ પરિણતિમાંથી બહુ સ્પષ્ટ થતી વાત છે, ઘણી સ્પષ્ટ વાત થાય છે. બધું આ ડાયરીમાંથી તૈયાર છે એટલે એમાંથી એ વાત નીકળશે. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત યથા પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાની જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થઈ તે જ કાળે જ્ઞાની તો મુક્ત છે, દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે, સુખ દુઃખ હર્ષ શોકાદીને વિશે અપ્રતિબદ્ધ છે. એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે અવલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વર ઈચ્છાદી ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાન એટલે જે બીજા યુક્તિનું અવલંબન લે છે એમને જરૂર નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કાંઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે સામાન્ય ભક્તોને. જ્ઞાનીને પ્રારબ્ધ ઈશ્વર ઈચ્છાથી બધા પ્રકારો એક જ ભાવના સરખા ભાવના છે. તેને સાતા સાતામાં કંઈ પ્રકારે કોઈ પ્રકારે રાગદ્વેષાદીનું કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. ઉદાસીન છે એ મૂળ સ્વરૂપે આલંબન નથી જતા. નિરાલંબન એવું તેમનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. જે યુક્તિ લે છે ને એનાથી બળવાન પછી કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા હતા. જ્ઞાનીઓ કોઈ વખત ઔષધ લઈએ છીએ દેખાય છે, પણ ખરેખર તો પરમ ઉપશમ છે એ એમનો ઔષધ છે, દવા લેવી એમનો ઔષધ નથી. હવે જે વાત કરી છે એ વિધિની વાત કરી છે, જે ઉપયોગથી પાડી છે વાત. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન આ પહેલો મુદ્દો લેવો છે. કેવી રીતે ભેદ જ્ઞાન કરે છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા, ઉપયોગ તો ખાલી જે સનાતન સ્ફુરિત એવો આત્મા છે એને પકડવાનું એક ચિહ્ન છે, લક્ષણ છે કે અહીંયા તે જ દેખાય છે માટે હીરો અહીંયા છે, હીરો ખોવાઈ ગયો છે પણ ઓલા ખૂણામાં કંઈક ચમક ચમક થાય છે, એ જગ્યાએ હીરો પીડ્યો છે, આખો હીરો એ વખતે પકડી લે છે માણસ જ્ઞાનની અંદર. એમ ઉપયોગ લક્ષણથી સનાતન સ્ફુરિત એવો આત્મા, ત્રિકાળ ઉપયોગમાં એવો આત્મા, એવા આત્માને દેહથી તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને આ જે ભિન્ન અવલોકન કરવું છે એ આખો પ્રયોગ છે અથવા એ પદ્ધતિ છે, એ વિધિનો વિષય છે કે ભિન્નપણું કેવી રીતે કરવું. ઉપયોગ લક્ષણથી જે સ્ફુરિત થાય છે પોતાનો આત્મા, સ્ફુરણામાં આવે છે કે મારો આવો જ્ઞાનમય આત્મા છે, એમાં એકત્વ કરતા દેહ તેજસ અને કારણ ત્રણેય પરમાણુ લીધા અહીંયા પહેલાં તત્પુદગળ પરમાણુ, એનાથી મારો આત્મા ચૈતન્ય સ્વરૂપથી ઉપયોગમય મારો આત્મા તદ્દન ભિન્ન છે એવું જ્ઞાન વેદનની અંદર અભિગ્રહણ કરી લઈએ
છીએ.
એવી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી, આ બીજો મુદ્દો લીધો, વેદન પકડ્યું હવે, નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. જ્યાં સુધી જ્ઞાન વેદનમાં ન આવે ત્યાં સુધી બહારના પર પદાર્થના વેદનમાં આવી જ જવાનો છે, વિદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે, એટલે કશાયની તીવ્રતા મંદતા બંને પ્રકાર પરિણામ દ્વારા તે સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને એવા પરિણામની, શુભાશુભ પરિણામની ધારા પ્રત્યે પણ ઉદાસીન થઈને દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલો, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં હવે જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, એક સમયનું પરિણામ અનિત્ય, ચલ સ્વભાવરૂપ જે પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને, આ એક બહુ મુખ્યમાં મુખ્ય જો વાત હોય તો આ છે કે જીવ દેહને ગૌણ કરી શકે છે, શુભાશુભ ભાવને ગૌણ કરી શકે છે, પણ એક સમયના પરિણામને ગૌણ કરવા એક દૃષ્ટિનું જે સામર્થ્ય એવું છે કે જેને લઈને એ આખું છોડી દે છે, દ્રષ્ટિ પરિણામના વિષયને છોડી દે છે. અને જ્યારે જીવ દ્રષ્ટિ દ્વારા પરિણામના વિષયને છોડીને પોતાના ચૈતન્ય સ્વરૂપને વિષય કરે છે, દ્રષ્ટિ માનીએ છે, ત્યારે જ જ્ઞાન એક સમયના પરિણામને ગૌણ કરી નાખે છે. કેટલું ગૌણ કરે છે તો કે આત્યંતિક વિયોગ કરે છે. પરિણામ છૂટવાના નથી, પરિણામ તો એક મટીને બીજું થશે, બીજું મટીને ત્રીજું થશે, પણ પોતે એમાં હુંપણાનો આત્યંતિક વિયોગ કરે છે. દેહમાં હુંપણું કરતો હતો, બીજા સંયોગોમાં મમત્વ કરતો હતો કે આ મારું આ મારું એ તો વિયોગ, પછી શુભાશુભ ભાવ મારા શું શુભ ભાવ બાંધુ, શુભ ભાવ કરું બહુ સારા પુણ્ય બંધાય, અશુભ ભાવ કરું તો મને માઠા કરવાનું બંધાય, માટે આ કરવા આ ન કરવા એ દ્વંદ્વ છોડી દીધું. એક સમયના સૂક્ષ્મ જ્ઞાન આદિની જે પર્યાય છે અથવા શુદ્ધ શુદ્ધ કોઈ પણ પર્યાય છે એમાં પણ તેણે સર્વથા હું પણ છોડ્યું, એનું નામ એનો આત્યંતિક વિયોગ છે. વસ્તુતઃ એ વિયોગ નહીં, ભાવમાં હું પણ આનો ત્યાગ તેનું નામ વિયોગ છે. જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, હવે એ આત્યંતિક વિયોગ કરે છે ત્યારે એનું દ્રષ્ટિને જ્ઞાન કેવી રીતે કામ કરે છે એ આદર્શ દ્રષ્ટિ પ્રકાશ આખું જોઈ લેવું કે કેવા ધોકા મારે છે, કે અત્યંત વિયોગ કરવો એટલે શું, કે કેવો નિષેધ જોરથી કરે છે કે જરાય પરિણામનું અવલંબન લેવાનો અવસર ના આવે, એમાં હું પણ આમ કરવાનો વારો ના આવે. શું એવો સન્માર્ગ ગ્રહણ કરીને શું પરમ શુદ્ધ ચૈતન્ય ભાવરૂપ પ્રકાશમય તે આત્મા, કેવો આત્મા છે? પરમ શુદ્ધ ચૈતન્ય ભાવરૂપ પ્રકાશમય તે આત્મા. પ્રકાશમય કે ચૈતન્યના પ્રકાશમય, ચૈતન્યના વેદનમય, વેદક સ્વભાવ વાળો તે આત્મા. કર્મયોગ થી સકલંક તેથી ઉપરામ થઈને, શાંત થઈને, ઉપશમ થઈને, પાછો વળીને, જેમ ઉપશમિત થવાય, આ ઉપશમનો કાલે અર્થ પૂછ્યો હતો ને, ઉપરામ થઈને થાકીને બેસી જાય એટલે ઉપશમ થઈ ગયો. એક કામ કરતા થાકી ગયો, હવે મારાથી નહીં થઈ શકે, એ ન થઈ શકે તે ઉપશમ ભાવ છે. એમ જે કોઈ શુભાશુભ પરિણામ છે એનું જે થાક લાગે છે અને એ થાક લાગતા ઉપરામ થાય છે, વિરામ આવે છે કે હવે હું નહીં કરી શકું, અટકી ગયો, ત્યારે એનો ભાવ ઉપશમ થયો એમ કહેવામાં આવે છે. તે જેમ ઉપશમિત થવાય તે યુગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતનના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. જ્ઞાનમાં એ લક્ષ્ય કરવા યોગ્ય છે, ભાવનામાં એ સ્વરૂપની ભાવના કરવા યોગ્ય છે. એ સ્વરૂપ પ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી, આત્માર્થી કેવા છે કે આવો જે સન્માર્ગ છે એના, એની શોધમાં આવ્યા છે, એને પ્રતીત કરવા ઈચ્છે છે, એના ઉપર વિશ્વાસ કરવા ઈચ્છે છે અને તેવા માર્ગની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. એવા આત્માર્થી જીવને, આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સર્વજ્ઞ દેવ, પરમ વિતરાગ સ્વરૂપ દેવ, પર્યંત દેવ સ્વરૂપ, નિષ્પ્રહ નિર્ગ્રંથ ગુરુ કેવા લીધા, જેને સ્વરૂપમાં નિષ્ઠા છે, જેને કોઈ સ્પૃહ નથી એવા જે નિર્ગ્રંથ ગુરુ છે, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર એટલે સર્વ જીવો પ્રત્યે જેની કરુણા વર્ષે છે અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર. સત્શાસ્ત્ર કેવા છે? શાસ્ત્ર કહેવાય. પરમ શાંત રસ રહસ્ય વાક્યમય જેની રચના છે, એવા વાક્યોથી જેની રચના છે કે જેમાં નિતરતી શાંતિ છે, એ શાંત રસનું રહસ્ય જેની અંદર મૂકી દીધું છે, એવા જે ગ્રંથો છે તેને સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી, જ્યાં સુધી આવો માર્ગ પૂરેપૂરો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. ત્યાં સુધી એ દેવગુરુ શાસ્ત્રની ઉપાસના કરે છે, જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. આ ત્રણેય છે આત્મકલ્યાણના પરમ કારણો છે. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી કથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. ભીષણ નરણ ગઈએ, નરદ નરય ગઈએ, તીરે ગઈએ, કુદેવ મણુ ગઈએ, પત્તોસી તીવ દુઃખમ ભાવહી જીણ ભાવણા જીવ. ભયંકર નરક ગતિમાં, તિરિંજ ગતિમાં, માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ, તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના ભાવ, એમ કે છે, માટે હવે તો જીન ભાવના ભાવ, જીન ભાવના કે જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપની ચિંતનના એવી ભાવના ભાવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાવાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ રીતે આ પત્રની અંદર એમને આખી જે સન્માર્ગની વિધિ છે એ વિધિને કેવી રીતે ભેદજ્ઞાન કરવું, દેહાદિથી, શુભાશુભ ભાવથી અને એક સમયથી પર્યાયથી, ત્રણેથી જુદા એવા શુદ્ધ ચૈતન્યમય પોતાના સ્વરૂપમાં લીન થવાની વાત આ એક જ જગ્યાએ ત્રણેય ત્રણેય વાત આવી ગઈ છે. બીજી વાતો તો આવે છે પણ એ ચળ પરિણામરૂપ જે સ્વભાવ પરિણામ ધારા છે એક સમયની जे चल परिणाम रूप स्वभाव परिणाम धारा छे, चल स्वभाव रूप परिणाम धारा छे, तेनो आत्यंतिक योग करो। ध्रुव वस्तु छे, ए ध्रुव वस्तु ना अवलंबन में चल स्वभाव पण नथी। चल स्वभाव पण तो एक समयना परिणाम ने लागू पड़े छे। ध्रुव स्वभाव में चल पण नथी तो अविचलित स्वभाव छे, सदाय अविचलित छे। એમાં લીન થાય, એમાં એકત્વ કરે ત્યારે ચલ સ્વભાવમાં હું પડે, નહીંતર અનાદિથી ચલ સ્વભાવ રૂપ પરિણામ ધારામાં જે હું પણ છે એ હું પણ એને પોતાના સ્વરૂપથી દૂર રાખશે, ધ્રુવ તત્વથી દૂર રાખશે। અહીંયા એ વાત બહુ સ્પષ્ટ છે, तेतीस के साथ में धर्मपुर में आए हैं। धर्मपुर से बहुत पता है, करीब ये आप 909 से चैत्र सुद आठम से धर्मपुर का पत्र चालू हुआ है। तो ये धर्मपुर धर्मपुर चैत्र सुद आठम चैत्र बत्तेरस आठम ने आठम पंद्रह दिन आठ ने पाँच बीस ने पाँच बीस दिवस ना पत्र ધર્મપુર ખેલા દેવા છે, ધર્મ જ છે, ધર્મપુર છે। સ્વરૂપમાં સ્થિર થવાની વાત છે, ધ્રુવ તત્વમાં સ્થિરતા પ્રાપ્ત। અબંધ પરિણામે સ્વરૂપ ને ન વેદે તો એ શુભાશુ પરિણામ ને વેદ્યા વગર વેદે સ્વભાવ છે કે જો પોતાના સ્વરૂપને ન વેદે તો પરતત્વને વેદી લેશે, કે જેને મિથ્યા કહેવામાં આવે છે, મિથ્યા અનુભવ કહેવામાં આવે છે, મિથ્યા ભાવ કહેવામાં આવે છે। અવેદક હે એવો ઉસ દ્રષ્ટિ છે કે ઉસમાં પરિણામ નહીં હૈ, ઉસમાં પરિણામ નહીં હોને સે વેદના તો પરિણામ કા કાર્ય હૈ, તો ઉસી અપેક્ષા સે ઉસકો અવેદક કહીએ, અજ્ઞાયક ભી કહીએ। तो अज्ञायक कहते हैं इसका मतलब कि उसमें ज्ञायक शक्ति नहीं है, ऐसा तो नहीं कह सकते। ऐसे अवेदक कहते हैं उसमें वेदने की शक्ति नहीं है, ऐसा तो नहीं कह सकते। लेकिन ध्रुव तत्व है वो अज्ञायक है और अवेदक है, ऐसे बात। और परिणाम के प्रधानता से उसको ज्ञायक है, उसको वेदक स्वाभाविक है, तो दोनों भी बराबर है। ध्रुव की मुख्यता से अगर ए लग जाता है और परिणाम की मुख्यता से उसी को ही ऐसा कैसे कहते हैं, दोनों में एक ही बात बताने का। वो तो उतना लेते थे, भाव तो उतना लेते थे कि मेरे स्वरूप में नान करना वो भी बात कहाँ है, मैं तो ध्रुव हूँ, ध्रुव में तो परिणाम ही नहीं है। परिणाम तो एक समय के ज्ञान के पर्याय जो है वो परिणाम रूप है, मैं वो नहीं। किसी ने पूछा कि क्या आत्मा नहीं जानता है, क्या एक नहीं है, तो देखो मैं तो अंधा हूँ, क्या कहा, मैं तो अंधा हूं। तो ये अंधा हूं इसका मतलब क्या है कि देखना तो ज्ञान करना तो ये सुन के परिणाम तो डिविजन में जाता है, मेरे डिविजन में ये बात नहीं बैठे नहीं आदमी को। और क्या है कि सोनगढ़ में तो गुरुदेव ज्ञाय 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 करके मुंटन करवाया, अब कहे तो मैं तो अंधा हूं तो कैसे बैठे। बात तो ऐसी ही है, ध्रुव देखता नहीं ध्रुव जानता है, मैं तो ध्रुव हूं ऐसे बात है। जब एक समय के चल परिणाम की भी उपाधि मुझे नहीं ग्रहण करना है तो फिर दूसरी कौन सी उपाधि मुझे ग्रहण करना है। यही निरुपाधिक सर्वांश निरुपाधिक होने का सन्मार्ग है, यही सन्मार्ग है। और तीनों काल के महात्माओं के यही बोध यही शिक्षा है, ऐसा करो, इसलिए तो ये विषय तक पहुंचते हैं। इतनी गहराई में जाने का है कैसे, परिणाम में सब रमन चल चल चलती है, परिणाम में वेदन है। तो जहाँ वेदन होता है उसकी मुख्यता छोड़े कैसे, वेदन तो परिणाम में होता है, इसकी मुख्यता कैसे छूटे। ये दृष्टि में ये जो स्वरूप आता है तभी सब बात बराबर समझे रूप से रहती है, वरना तो परिणाम की स्वरूपता छोड़ना ये बहुत कठिन चीज है। इतनी आसान चीज नहीं है कि परिणाम की स्वरूपता जीव छोड़ सके। सारा उपदेश सारा विधि विधान सभी परिणाम विषय है, तो उसी परिणाम का बिल्कुल आलम्बन छोड़ाना है, अत्यंत वियोग करने का, ये बात ही सीधे उल्टी सूटी लगती है। कई लोग तो शुष्क हो जाता है, ध्रुव तत्व तो दृष्टि में नहीं आता और परिणाम का विषय तो सारा छोड़ देने का है। ये बात पकड़ ली कि परिणाम का विषय हमको तो छोड़ देने का है, परिणाम तो छूटेगा नहीं। अनंत काल अनादि अनंत ध्रुव रहेगा, अनादि अनंत परिणाम भी रहेगा। अब तो बात है कि तेरी दृष्टि कहाँ रखना है, अहंपणा कहाँ स्थापित करना है, उतनी सी बात है। चीज चले जाने वाली नहीं, दोनों चीज रहने वाली है, परिणाम बदलते रहेंगे, ध्रुव बदलते बिना बदले ऐसा का वैसा रह जाएगा, अहंपणा कहाँ करने का। अगर परिणाम के चक्कर में माथा दे दिया तो माथा फूटता ही रहेगा, ये बात है। ये तो चक्कर चलता है, बदलता 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 मैं यहाँ हूँ, माथा फूट जाएगा। इसलिए इसका अत्यंतिक वियोग ऐसा शब्द ले लिया। अत्यंत वियोग એટલે અત્યંત પણે એમાં અહમ પણ છોડી દેવો એમ લેવું છે। तो बिल्कुल એમાં અહંપણું નહીં કરો, પરિણામની પ્રધાનતાથી પરિણામના વિષયની પ્રધાનતા સુધી ચાલી જવું પડે છે। જેમ કે જ્ઞાન એક પરિણામ છે અને જ્ઞાનનો વિષય અનેક જ્ઞેયો છે, તો અનેક જ્ઞેય પ્રત્યે કેમ જીવ આકર્ષિત થાય છે, જે પદાર્થો જણાય છે એના ઉપર કેમ આસક્તિને આકર્ષણ થઈ જાય છે, કે જ્ઞાનની પ્રધાનતા છે પરિણામની પ્રધાનતા છે। માટે જો ધ્રુવની પ્રધાનતા હોય તો બધું ગૌણ થઈ જાય, જ્ઞાન પણ જ્ઞેય નામનો પર્યાય પણ ગૌણ થાય અને જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે એ પણ ગૌણ થઈ જાય, બંને ગૌણ થઈ જાય એમ લાગે છે।
વિમુખ કે અર્થમાં
અત્યંત વિમુખ હો જાના,
વિયોગ મેં યે હૈ કે જૈસે દ્રષ્ટિ કો સત્તા કો સ્વીકાર નહીં કરતી, પરિણામ કી સત્તા કો સ્વીકાર
નહીં કરતી,
ઇસલિયે વિયોગ છે। અર્થ
ફોર્સ હૈ, फोर्स है द्रव दृष्टि के सभी बात में ऐसा ही फोर्स आएगा कि परिणामों का क्षेत्र भिन्न है मेरे से, ऐसा क्यों कि सत्ता नहीं
स्वीकार,
सत्ता नहीं स्वीकार करनी। लोगों को ये लगता है कि इसमें तो द्रव्यानुयोग टूटता है, कि परिणाम का क्षेत्र और आत्मा का ध्रुव का क्षेत्र अलग कैसे हो सकता है, कि ये तो जानते हैं कहने वाला वो नहीं जानता ऐसी बात नहीं है। लेकिन सत्ता में अहमपणा आता है, क्षेत्र वो है वो सत्ता के अस्तित्व गुण के पर्याय है, और इसमें अहमपणा करता है, तो अहमपणा तो छुड़ाना है, इसलिए कहते हैं कि मेरा क्षेत्र नहीं है। ऐसी बात है। ભાઈ ને પત્રો લખ્યો છે, મારે ઉત્તર ઠાલવું છે, એ જોવા યોગ્ય છે પરિશિષ્ટ માટે વનમાણીદાસ કરી દે, વનમાણીદાસ ઉપર બીજા કોઈના બીજા કોઈ પત્રો છે કે નહીં?
વનમાણીદાસ નો પત્ર,
વનમાણીદાસ નો પત્ર જોવો, અને વનમાણીદાસ ના બીજા પત્રો, વનમાણીદાસ ઉપર કોઈ બીજા પત્રો છે કે નહીં આમાંથી જોઈએ।
ચેત બધી ચાર ચોથ બુધવાર 1956
ચૈત્ર ચોથ 1956
ગોધાવી કરી ગામ, ગોધાવી ગોધાવી ગામ છે, ગોધાવી ના છે,
ગોધાવી ના છે, મણિદાસ ઉમેદરામ ગોઠાવી પરિણામ ઉપર ઉપર તરે છે, સમયસારમાં આવે છે, ઉપરી તરંતી શુભાશુભાવ ઉપર ઉપર તરે છે, અંતરમાં કેટલા ઊંડાણમાં જાય એ વિષય અહીંથી સ્પષ્ટ થાય છે। દેહથી, તેજસ શરીરથી, કામણ શરીરથી, શુભાશુભાવથી અને એક સમયના પરિણામથી આ બધું ઉપર છે, ધ્રુવ તત્વ અંદરમાં છે, અંતરમાં છે, એનો આશ્રય કરતા સન્માર્ગ છે, એનો આશ્રય કરતા દુઃખ મુક્તિ છે, અને નહીતર એકાંત દુઃખ છે।
મોક્ષ કેવી રીતે એનો ઉપયોગ કરતો છે? જેમ શરીરથી સમજાય છે, રાગાદી ભાવ પ્રણામથી સમજાય છે, તો આ રાગાદી જે પ્રણામ છે આ એક સમયની પર્યાય છે, વિપરીત અવસ્થા છે, આ પણ સમજાય છે, સમજાય છે એટલે કોઈ પકડાતી નથી, લેકિન બુદ્ધિમાં વિચારવામાં આવે છે એનાથી આગળ જવું છે, તો પછી એક સમયની પર્યાય આપણું શું કહેવાનું?
એક સમયની ભલે સ્થૂળ પરિણામનો ખ્યાલ આવે કે હું જાણું છું, ભલે અસંખ્ય સમયનો ઉપયોગ છે, પણ એની મુખ્યતા પણ છોડવાની છે,
જાણરૂપ જે પર્યાય થાય છે
એની પણ
એની મુખ્યતા છે, એની
મુખ્યતા
મોક્ષની
ભૂમિકા અશુભાવની તો મુખ્યતા છોડવાની છે જ, પણ જે જાણવું છે એ જ્ઞાનની પર્યાય છે, એની પણ મુખ્યતા છોડવાની છે,
મોક્ષની ભૂમિકામાં
પરિણામ માત્રની મુખ્યતા છોડવાની,
હું ભિન્ન છું એમાં અસંગે એક સમય નો પર્યાય આવી ગયો, અભેદપણે
સમાવેશ
થાય, આખી વિધિ આ પત્ર મૂકી છે, પ્રશ્નો પડે શરીરની
વિધિ વિજ્ઞાનમાં આપણે આ તાર
એક સમય થી પર્યાય થી ભિન્ન વાળી વાત આજ પત્રમાં બીજી કઈ સ્પષ્ટ નથી.
નહીં, આટલી સ્પષ્ટ વાત આટલો તાત્વિક વિષય બીજી ક્યાંય નથી.
એનો મતલબ તો સુભાષભાઈને જે પત્રોની ઢબ છે આ ઢબમાં આ ઢબમાં
ફેર છે, ફેર છે. સુભાષભાઈ ગ્રહિતમાં હતા,
ગ્રહિત આ વ્યક્તિ કોઈ
એટલે એટલે તો કહું છું કે આ વ્યક્તિ પત્ર વાંચવા જેવો
પહોંચી નથી.
તમને ઓચિંતી અશાતા થઈ છે, શાંત સ્વભાવથી તમે વેદો છો, તમને સંતોષ છે, તમારી વાત સાંભળીને અમને સંતોષ છે. એવી યોગ્ય વ્યક્તિ છે, એના ઉપર પોતે આટલા વિચારો વ્યક્ત કરે છે. કલમ 40 33મા વર્ષે આટલી કલમ ચાલી છે. લગભગ આ ચૈત્રવદ 1956 બરાબર એક વર્ષ બાકી છે. 1957 બે છોડ્યા છે, એક વર્ષ,
એક વર્ષ, એક વર્ષ, એક દિવસ,
એક વર્ષ બાકી છે. પોતાના આયુષ્ય બરાબર એક વર્ષ બાકી છે. આ પત્ર